એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ સરસ ઊંડી નવલકથા વિશે વાત કરવાના છીએ.
હા, રિચર્ડ રૂસોની બ્રિજ ઓફ સાઇઝ, ખરેખર અમેરિકન જીવનનું એક અદ્ભુત ચિત્રણ.
બરાબર. અને રિચાર્ડ રૂસો, એમના વિશે થોડી વાત કરીએ તો પુલિત્ઝર પુરસ્કાર વિજેતા લેખક છે.
હા, અને એમની ખાસિયત એ છે કે એ નાના શહેરો, સામાન્ય લોકો, શ્રમજીવી વર્ગના જીવનને બહુ જ સહાનુભૂતિથી પકડે છે.
જેને આપણે એમના પાડોશમાં જ રહેતા હોઈએ, એમની વાર્તાઓમાં મોટાભાગે કુટુંબ, પેલી જૂની વાતોનો ભાર,
હા ભૂતકાળનો ભાર, અને વ્યક્તિગત સપના અને પેલી સમાજ પ્રત્યેની જવાબદારી, એની વચ્ચેનો સંઘર્ષ.
બિલકુલ.
એમનું લખવાનું એવું હોય છે કે આપણને એ પાત્રોના મનમાં શું ચાલી રહ્યું છે એનો સીધો અનુભવ થાય.
અને આ જે નવલકથા છે બ્રિજ ઓફ સાઇઝ, 2007માં આવેલી, કહેવાય છે કે આ એમની સૌથી મહત્વાકાંક્ષી કૃતિઓમાંની એક છે.
હા, કારણ કે એમાં એમના લગભગ બધા જ મુખ્ય વિષયો એકસાથે આવી જાય છે. કુટુંબ, સ્થળનું મહત્વ, યાદો કેવી રીતે બદલાય છે, નૈતિક દ્વિધાઓ, બધું જ.
પણ આ બધાની વચ્ચે એક સવાલ ઊભો થાય છે જે મને લાગે છે કે આખી નવલકથાનો પાયો છે.
કયો સવાલ?
એ જ કે પોતાના મૂળિયા સાથે, પોતાના ગામ સાથે જોડાયેલા રહેવું એ શું છે? સિદ્ધિ છે કે પછી એક પ્રકારની કરુણતા, મતલબ મોટા સપના છોડી દેવા જેવું?
બહુ જ મહત્વનો સવાલ છે, અને આ જ સવાલ આપણી આજની ચર્ચાને દોરશે. આપણે વાર્તામાં ઊંડા ઉતરીશું, પાત્રોને સમજવાનો પ્રયત્ન કરીશું,
અને રૂસો જે વિષયો વણે છે એને ખોલીશું. તો ચાલો શરૂઆત કરીએ એક કાલ્પનિક શહેર થોમસ્ટનથી. ક્યાં આવેલું છે આ શહેર અને કેવું છે?
તો થોમસ્ટન ન્યુયોર્ક રાજ્યનું એક નાનું કાલ્પનિક ઔદ્યોગિક શહેર છે. એક જમાનામાં કદાચ એની જાહોજલાલી હશે, પણ હવે એનો સારો સમય વીતી ગયો છે. અને શહેરની બરાબર વચ્ચમાંથી મોહોક નદી વહે છે, પણ આ નદી ખાલી ભૌગોલિક રીતે નથી વહેંચતી શહેરને.
ઓહ, એટલે સામાજિક રીતે પણ.
હા બિલકુલ. નદીની એક બાજુ છે ઈસ્ટ સાઇડ, તે થોડા પૈસે ટકે સુખી મધ્યમ વર્ગના લોકો રહે, અને બીજી બાજુ છે વેસ્ટ સાઇડ, એ ગરીબ લોકોનો વિસ્તાર છે, વધુ કઠણ જીવન.
એટલે આ નદી જાણે એક પ્રતીક બની જાય છે ખરું ને, વર્ગભેદનો.
ચોક્કસ. અને આ વિભાજન વાર્તામાં બહુ મહત્વનું છે.
તો આ શહેરમાં આપણો મુખ્ય પરિચય કોની સાથે થાય છે? કોણ છે જે આપણને આ દુનિયા બતાવે છે?
એ છે લુઈસ સી લિન્ચ, પણ બધા એમને પ્રેમથી લુસી કહે છે. અત્યારે 61 વર્ષના છે. એકદમ શાંત ભલા માણસ, જેમને આખી જિંદગી આ જ શહેરમાં થોમસ્ટનમાં કાઢી નાખી છે.
ઓકે, એમનું કામ શું છે?
એમના પિતા હતા બિગલુ, એમણે 3 કન્વિનિયન્સ સ્ટોર્સ શરૂ કરેલા, એ હવે લુસી સંભાળે છે. સમાજમાં એમનું નામ છે, લોકો એમને માન આપે છે એમની ઈમાનદારી માટે, ભલાઈ માટે.
એમનું અંગત જીવન?
એમનું જીવન એમની પત્ની સારા, જે એમની હાઈસ્કૂલ સમયની પ્રેમિકા હતી, એની આસપાસ ફરે છે, અને નાના શહેરની જે રોજિંદી ગટમાળ હોય એમાં એ ગોઠવાયેલા છે.
પણ ત્યાં જ ખરી વાત છે નહીં?
હા, કારણ કે આ જે શાંત દેખાય છે ને, એની નીચે ઘણું બધું દબાયેલું છે. ચિંતાઓ છે, જૂના રહસ્યો છે.
તો પછી આ શાંત જીવનમાં હલચલ ક્યાંથી શરૂ થાય છે? વાર્તા ક્યાંથી ઉપડે છે?
એક બહુ જ સામાન્ય લાગતી વાતથી. લ્યુસી અને સારા પહેલીવાર યુરોપ જવાનો વિચારે છે, ખાસ કરીને ઇટાલી, વેનિસ.
ઓ સરસ, ફરવા માટે.
હા, પણ ખાલી ફરવા માટે નહીં, એમનો મુખ્ય હેતુ છે લ્યુસીના બાળપણના દોસ્ત બોબી માર્કોનીને મળવાનો.
બોબી માર્કોની, આ પેલો જે,
હા, જે થોમસ્ટનની ગરીબીમાંથી ભાગી ગયો હતો અને હવે મોટો પ્રખ્યાત ચિત્રકાર બની ગયો છે અને વેનિસમાં રહે છે, જાણે સ્વેચ્છાએ દેશવટો લીધો હોય એમ.
અહીંયા જ પેલો સંઘર્ષ આવે છે, ભાગી જવું કે રહી જવું.
બરાબર. આ વેનિસ જવાની વાત જ જાણે એક ટ્રિગર બની જાય છે. એ લ્યુસીને ભૂતકાળમાં ધકેળે છે. એ પોતાની યાદો, સંબંધો, નિર્ણયો અને જે રહસ્યો એણે કદાચ દાટી દીધા હતા એ બધું ફરીથી જોવા માંડે છે.
અને પેલો સવાલ પાછો આવે છે, સાચું જીવન શું? બોબી જેવું બધું છોડીને નવી દુનિયા બનાવી કે લુસી જેવું એક જ જગ્યાએ રહીને જવાબદારી નિભાવવી?
હા, અને જેમ જેમ એ ભૂતકાળમાં જાય છે તેમ આપણને એના માતા પિતા વિશે પણ જાણવા મળે છે. બિગલુ, એના પિતા, હંમેશા હસતા, મહેનતુ, અને માતા ટેસા, જે લાંબા સમયથી બીમાર છે, થોડા રહસ્યમય.
અને પેલો પ્રેમ ત્રિકોણ પણ હતો ને, લુસી, સારા અને બોબી.
હા, યુવાનીનો એ તબક્કો પણ ફરીથી જીવંત થાય છે લુસીના મનમાં. ચાલો આ પાત્રોને થોડા વધુ નજીકથી જોઈએ. લુસી, એના મનમાં શું ચાલે છે?
લુસી તો જાણે આ નવલકથાનો ધબકાર છે. એનામાં એટલી બધી સહાનુભૂતિ છે, પ્રામાણિકતા છે, એ થોમસ્ટન સાથે જકડાયેલો છે. પણ એની સ્થિરતા પાછળ પેલા સ્પેલ્સ છે.
સ્પેલ્સ એટલે?
એને બાળપણથી ચિંતાના હુમલા આવે છે, તીવ્ર. ખાસ કરીને જ્યારે બીજાનું દુઃખ જુએ છે ત્યારે એનાથી સહન નથી થતું. જાણે એ પીડા એ પોતે અનુભવતો હોય.
ઓહ, એટલે એની યાત્રા બહારની નથી પણ અંદરની છે.
બરાબર. વેનિસ જવું એ તો બહાનું છે, ખરી યાત્રા તો મનની છે. એ પોતાના માતા પિતાના લગ્નની સચ્ચાઈ, પિતાએ કરેલા સમાધાનો, બોબી સાથેની દોસ્તી, આ બધાનું સત્ય સમજવાનો પ્રયત્ન કરે છે. એ બદલાતો નથી પણ પોતાના જીવનને, પોતાની પસંદગીઓને વધુ ઊંડાણથી સ્વીકારે છે.
અને સારા, લ્યુસીની પત્ની, એ પણ થોમસ્ટનમાં જ રહી, એના મનમાં શું છે?
સારા બહુ રસપ્રદ પાત્ર છે. એ લ્યુસી કરતાં વધુ વ્યવહારુ છે એમ કહી શકાય. એ લ્યુસીને પ્રેમ કરે છે, એની ભલાઈની કદર કરે છે, પણ ક્યાંક એને નાના શહેરની મર્યાદાઓ સાલે છે. યુવાનીમાં એને બોબી સાથે બૌદ્ધિક લગાવ હતો. બોબીનું જવું એના માટે એ રસ્તો હતો જે કદાચ એ પણ લઈ શકત. એટલે એના મનમાં પેલું જો આમ થયું હોત તો ચાલ્યા કરે છે.
તો એની યાત્રા શેની છે?
સમાધાનની. એ આ વોટિવ્સ સાથે લડીને છેવટે સ્વીકારે છે કે લ્યુસી સાથે રહેવાનો એનો નિર્ણય પ્રેમ અને ઈચ્છાનો હતો, મજબૂરીનો નહીં. એ લ્યુસીનો સહારો બને છે પણ સાથે સાથે એને ભૂતકાળનો સામનો કરવા માટે હળવો ધક્કો પણ મારે છે.
અને પેલો ભાગી ગયેલો મિત્ર બોબી માર્કોની, એ તો સફળ છે, દુનિયામાં નામ કમાયો છે, એના જીવનનું શું?
બોબી, જેણે નામ બદલીને રોબર્ટ નૂનન રાખી દીધું છે, એ લ્યુસીનો પડછાયો છે. વેસ્ટ સાઈડની ગરીબી અને હિંસામાંથી આવેલો, તેજસ્વી, કલાકાર પણ ગુસ્સાથી ભરેલો.
એ પલાયનનું પ્રતીક છે.
હા, એ ભાગ્યો, નામ બદલ્યું, સફળ થયો, પણ વેનિસનો વૈભવ પણ એને થોમસ્ટનથી મુક્ત નથી કરી શક્યો. જે શહેરને એ ધિક્કારે છે એ જ એના મન પર હાવી છે. એની કળામાં પણ એના મૂળિયા દેખાય છે.
એટલે એ લ્યુસીના જીવનનો અરીસો છે, પણ બીજી બાજુનો, જે રસ્તો લ્યુસીએ ન લીધો.
બરાબર, અંધકારમય અરીસો.
અને લ્યુસીના માતા પિતા બિગ લુ અને ટેસા, એમની વાર્તામાં પણ રહસ્યો છે એમ તમે કહેલું.
હા, એ બંને નવલકથાના રહસ્યના કેન્દ્રમાં છે. બિગ લુ એટલે પેલો અમેરિકન આશાવાદ, મહેનતુ માણસ. પણ જેમ જેમ વાર્તા ખુલે તેમ ખબર પડે કે એમણે પરિવાર અને ધંધા માટે અમુક, કહી શકાય કે નૈતિક રીતે શંકાસ્પદ નિર્ણયો લીધેલા. અને એ નિર્ણયો એમને શહેરના કેટલાક અંધકારમય પાસાઓ અને માર્કોની પરિવાર સાથે જોડી દે છે. અને ટેસા, લ્યુસીની માતા, એ શાંત વેદનાનું પ્રતીક, લાંબા સમયથી બીમાર.
એની બીમારીનું કારણ
વાર્તા ધીમે ધીમે ઇશારો કરે છે કે એ કદાચ શહેરની પેલી ટેનરીના પ્રદૂષણ સાથે જોડાયેલી હોઈ શકે. અને એનો માર્કોની પરિવાર સાથે પણ કોઈ ગુપ્ત સંબંધ, કોઈ સહિયારું દુઃખ હતું. એમની વાર્તા બતાવે છે કે એક પેઢીના રહસ્યો બીજી પેઢીને કેવી રીતે અસર કરે છે.
તમે કહ્યું કે વાર્તા સીધી નથી ચાલતી, યાદોની જેમ વહે છે, એટલે ભૂતકાળ અને વર્તમાન વચ્ચે આવજા થાય છે.
હા, બરાબર. લેખક આપણને સમયમાં આગળ પાછળ લઈ જાય છે. લ્યુસીના મનની જેમ જ અત્યારે 2007માં વેનિસની તૈયારી ચાલતી હોય અને અચાનક કોઈ યાદ એને 1950ના દાયકામાં લઈ જાય.
શરૂઆત ક્યાંથી થાય છે?
બાળપણથી. 1950નો દાયકો, લ્યુસી, સારા અને પેલો ગરીબ બોબી, એમની દોસ્તી કેવી રીતે બંધાય છે. પેલી મોહોક નદી, કેથોલિક સ્કૂલ, ટેનરીની ગંધ, પ્રદૂષણ, એ બધું વાતાવરણ બનાવે છે. અને ત્યારે જ લ્યુસીને પેલા સ્પેલ્સ શરૂ થાય છે.
પછી કોઈ મોટો વળાંક આવે છે.
હા, એક ઘટના બને છે. લ્યુસીના પિતા બિગ લુ બોબીના હિંસક પિતાને માર ખાતા જુએ છે અને કોઈ કારણસર બિગ લુ એને બચાવી લે છે.
કેમ?
એ જ રહસ્ય છે. આ ઘટના બે પરિવારો વચ્ચે એક અજીબ ઋણ ઊભું કરે છે. બિગ લુ બોબીના પિતાને કામ આપવા માંડે છે. લ્યુસીને વર્ષો સુધી આ સમજાતું નથી અને લગભગ ત્યારે જ ટેસાની બીમારી શરૂ થાય છે.
પછી પેલો પ્રેમ ત્રિકોણ.
હા, કિશોરાવસ્થામાં દોસ્તી ગુંજવાય છે. સારા લ્યુસી અને બોબી બંને તરફ ખેંચાય છે. અંતે બોબી એક ઝઘડા પછી થોમસ્ટન છોડીને ભાગી જાય છે.
અને લ્યુસી સારા રહી જાય છે.
હા, એ લોકો લગ્ન કરે છે, થોમસ્ટનમાં જ રહે છે. લ્યુસી પિતાનો ધંધા સંભાળે છે. એમનો નિર્ણય હાર નથી, પણ એક સભાન પસંદગી છે.
અને વર્તમાનમાં વેનિસ જવાની તૈયારી વખતે આ બધું યાદ આવે છે.
બરાબર, એ તૈયારી જ એને આત્મમંથન કરવા પ્રેરે છે. એ પિતાને નવા દૃષ્ટિકોણથી જુએ છે. શું એમનો આશાવાદ એમના અપરાધ ભાવને ઢાંકવા માટે હતો? ટેનિરીના પ્રદૂષણ વિશે એમનું મૌન, માતાની વેદના, એ પોતાના માતા પિતાને હવે માણસ તરીકે જોવાનું શરૂ કરે છે.
તો અંતે શું થાય છે? રહસ્યો ખુલે છે, શાંતિ મળે છે, વેનિસ જાય છે.
ક્લાઇમેક્સ કોઈ ધડાકો નથી, પણ લ્યુસીનું આંતરિક સમાધાન છે. હા, કેટલાક રહસ્યો ખુલે છે. બિગ લુએ બોબીના પિતાને કેમ બચાવ્યો હતો એની પાછળ શહેરના અનેક તાણાવાણા જોડાયેલા હતા. ટેસાની બીમારીનું કારણ પણ સ્પષ્ટ થાય છે, અને એ સત્ય જે બંને મૌન રહીને જીવી ગયા.
અને પેલું શીર્ષક, બ્રિજ ઓફ સાઇઝ.
હા, વેનિસનો એ પુલ હવે લ્યુસીની પોતાની યાત્રાનું રૂપક બની જાય છે. અજ્ઞાનતાથી કરુણાભરી સમજણ સુધીનો પુલ. વેનિસ જવું કે ન જવું એ હવે મહત્વનું નથી રહેતું. ખરી યાત્રા તો પૂરી થઈ ગઈ છે. એણે પોતાના જીવનના મૂલ્યને સમજી લીધું છે.
ખૂબ જ સરસ રીતે આખી વાત સમજાવી. હવે જો મુખ્ય વિષયોની વાત કરીએ તો શું કહી શકાય? પેલું સ્થળ અને પલાયનવાળું તો છે જ.
હા, એ તો મુખ્ય છે જ. સ્થળનું ગુરુત્વાકર્ષણ, થોમસ્ટન આશરો પણ છે, કેદ પણ. શું આઝાદી ભાગવામાં છે કે સ્વીકારવામાં? રૂસો જવાબ નથી આપતા, વિચારવા મજબૂર કરે છે. બીજું, યાદોની પરિવર્તનશીલતા. આપણે ભૂતકાળને કેવી રીતે યાદ રાખીએ છીએ, શું એ બદલાય છે? લ્યુસીની યાદો બદલાય છે, સત્યો વધુ જટિલ બને છે.
અને વર્ગભેદ અને નૈતિકતાના મુદ્દા પણ જોરદાર છે, નહીં?
ચોક્કસ. વર્ગ અને સામાજિક નિયતિ. પેલી મોહોક નદી વર્ગભેદની દિવાલ છે. તમારો જન્મ ક્યાં થયો એ ઘણું નક્કી કરે છે. પછી સારાપણું અને નૈતિક સમાધાન. લ્યુસી સારો માણસ છે, પણ બિગલું પણ હતો, છતાં એણે સમાધાનો કર્યા. શું સારું છે, શું ખરાબ, એની ચર્ચા છે. અને છેલ્લે, પેઢીગત રહસ્યોનો વારસો. એક પેઢીના રહસ્યો કેવી રીતે બીજી પેઢીને અસર કરે છે.
રૂસોની કહેવાની રીત, એમની શૈલી કેવી છે?
એમની શૈલી પણ ઊંડી છે. મોટાભાગે લ્યુસી પોતે વાત કરતો હોય એવું લાગે, પ્રથમ પુરુષ. એટલે આપણે સીધા એના મનમાં ઉતરી જઈએ. પણ ક્યારેક લેખક આપણને બહારથી પણ બતાવે છે, ત્રીજા પુરુષ, સારા કે બોબીના મનમાં શું છે. આનાથી ઊંડાણ વધે છે. અને પેલું સમયમાં આગળ પાછળ જવું એ બતાવે છે કે ભૂતકાળ હંમેશા હાજર હોય છે.
અને પ્રતીકો, પેલો પુલ તો છે જ, બીજું શું?
હા, પ્રતીકો સરસ છે. બ્રિજ ઓફ સાઇઝ એ અજ્ઞાનથી જ્ઞાન સુધીની યાત્રા છે. મોહક નદી, વર્ગ વિભાજન, ટેનરી, સમૃદ્ધિ પણ અને ઝેર પણ, નૈતિક સમાધાનનું પ્રતીક. અને લ્યુસીના સ્પેલ્સ એ એની અત્યંત સહાનુભૂતિનું શારીરિક રૂપ છે, એને ભલાઈની કિંમત.
આટલી ગહન નવલકથા વાંચ્યા પછી મન પર શું અસર રહે છે, શું યાદ રહી જાય છે?
આ એક લાંબો સમય સાથે રહેવો અનુભવ છે. એમાં ઉદાસી છે, પણ અંતે જીવનનો સ્વીકાર છે. આપણને એમ જ લાગે કે આપણે થોમસ્ટનમાં જીવી રહ્યા છીએ. એ સામાન્ય જીવનમાં છુપાયેલું નાટક, હિંમત અને જટિલતા બતાવે છે.
એટલે કે સામાન્યમાં રહેલી અસાધારણતા.
બિલકુલ. જે છાપ રહી જાય છે તે એ છે કે નાના સાધારણ જીવનનું પણ ગૌરવ હોય છે. આજે જ્યારે બધા ભાગવા અને નવું શોધવા પાછળ છે, ત્યારે આ નવલકથા ટકી રહેવાની, નિષ્ઠા અને પ્રેમમાં અર્થ શોધવાની વાત કરે છે. એ આપણને વિચારતા કરી મૂકે છે, મારા ભૂતકાળ અને વર્તમાન વચ્ચે શું જોડાયેલું છે? સારી રીતે જીવાયેલું જીવન કોને કહેવાય?
સાચી વાત છે. આ નવલકથા શીખવે છે કે દરેક સામાન્ય જીવનમાં પણ ગહન અર્થ અને ગૌરવ છે, જો આપણે એને સમજવાની હિંમત કરીએ.
અને એ પણ કે ભૂતકાળ કી ભાગવા કરતા એની સાથે સમાધાન કરવામાં જ સાચી શાંતિ છે, ભલે એ રસ્તો અઘરો હોય.
ફરજિયાત અંતિમ વોઇસ ઓવર. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.